તારીખ 30/3/1993 શ્રી સમયસર ગાથા 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96
સમયસર કરતા કર્મ અધિકાર 76 ગાથાની ટીકા શરૂઆત ફરીથી ટીકા લઈએ. જીવના પરિણામ અને પૂતગળ પરિણામને વ્યાપક સંબંધ નથી. પૂતગળ પરિણામ ના આદિ મધ્ય અંતમાં એટલે કે ઉપજવું, ફેરફાર થવો અને પહોંચી વળવું, એ ત્રણેય પ્રકારમાં પૂતગળ પોતે જ છે. ત્રણ પ્રકાર શું કરવા લીધા? કોઈ એમ તર્ક કરે કે જીવ પોતાને પર્યાયને પ્રાપ્ત કરે બરાબર છે, પણ એમાં જે ફેરફાર થાય છે એમાં પૂતગળનું કામ છે, અથવા પૂતગળ પોતાને પર્યાય કર્મ ઉપજે એનો વાંધો નથી, પણ એમાં જે વિકૃતિ આવે છે, જીવ ક્રોધ કરે ત્યારે આ ક્રોધની પ્રકૃતિ બાંધે છે, નહીતર તો કર્મ સામાન્ય હતો. કર્મણ વર્ગણાનું કર્મ તો સામાન્ય કર્મ હતો, એમાં કોઈ પ્રકૃતિ નહોતી, પણ અહીંયા જીવે ક્રોધ કર્યો ત્યારે ત્યાં ક્રોધની પ્રકૃતિ બંધાણી, અહીંયા જીવે લોભ કર્યો તો ત્યાં લોભની પ્રકૃતિ બંધાણી, પાપ કર્યો તો પાપની પ્રકૃતિ બંધાણી, પુણ્ય કર્યું ત્યારે પુણ્યની પ્રકૃતિ બંધાણી. તો એ જે ફેરફાર થયો એ તો જીવને લઈને થયો કે નહીં એમ કે છે. એવો કોઈ ફોદો ન રહે વચમાં, એટલા માટે આ ત્રણ ભેદ પાડ્યા છે કે કોઈ પણ ત્રણ માંથી કોઈ પણ પ્રકારની દલીલ અહીંયા લાગુ પડતી નથી એમ આચાર્ય દેવને કહેવું છે. બે પદાર્થની ભિન્નતા એટલી બધી છે કે એક જીવના કે એક પૂતગળના પરિણામમાં કાંઈ પણ પર્યાયમાં થાય તો કોઈ પણ દલીલ લાગુ ન પડે એવી પરિસ્થિતિ છે. આમ તો ત્રણ ભેદ લીધા છે, ત્રણ ને ત્રણ છ ભેદ લીધા છે. પ્રાપ્ય, વિકારીને નિવર્ત્ય અને એના આદિ મધ્ય અંતમાં, આદિ મધ્ય અંત બીજા ત્રણ ભેદ લીધા. નહીતર એક પર્યાયની આદિ ઈ જ છે, મધ્ય ઈ જ છે અને અંતે ઈ જ છે, છતાંય ત્રણ ભેદ બીજા લીધા. ક્યાંય તમે બીજા દ્રવ્યને સાથે જોડો તો એ બિલકુલ બે દ્રવ્ય વચ્ચેની જે ભિન્નતા છે એ રહેતી નથી. એટલે પૂરી ભિન્નતા છે એને અત્યંત ભિન્નતા કહેવામાં આવે છે. અત્યંત ભિન્નતા છે ત્રણ ભેદ પાડે છે. અને એમ કે જાણ્યો પર પદાર્થ ને જાણ્યો માટે પણ અહીંયા જીવને કર્મ બંધાણો એમ નથી. પર પદાર્થ ને જાણ્યો માટે અહીંયા જીવને વિભાવ થયો એમ પણ નથી, વિભાવ થયો માટે કર્મ બંધાણો એમ પણ નથી, કર્મનો ઉદય આવ્યો માટે અહીંયા જીવને કાંઈ થયું એમ પણ નથી. એમ સ્પષ્ટ કરવું, ચોખ્ખું કરવું છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત એવું વ્યાપે વ્યાપક લક્ષણ વાળું પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ, કર્મ એટલે કાર્ય અહીંયા લીધું, પૂતગળ જે કાર્ય જે પર્યાય પરિણમે પરિણામ સ્વરૂપ કાર્ય એટલે પર્યાય, પરિણામ સ્વરૂપ કાર્ય એટલે પર્યાય, એને પહોંચી વળે, એમાં કાંઈ ફેરફાર થાય કે ઉત્પન્ન થાય, એ ત્રણેયમાં પૂતગળ પોતે જ અંતર વ્યાપક થઈને વ્યાપે છે. પૂતગળ પરમાણુ પોતે જ એ કાર્યમાં વ્યાપે છે, આદિ મધ્યંતમાં એ પોતે જ વ્યાપે છે, ક્યાંય બીજાને વ્યાપ્યાની જગ્યા નથી. આદિમાય નહીં, મધ્યમાય નહીં ને અંતમાય નહીં, ફેરફારમાય નહીં, ઉત્પન્ન થવામાંય નહીં અને પહોંચી વળવામાંય નહીં, એક એક પ્રકારમાં નહીં. તેને ગ્રહતું, તેને પોતે ગ્રહણ કરે છે, એ કાર્યને પોતે ગ્રહણ કરે છે, એ કાર્ય રૂપે પોતે જ પરિણમે છે અને એ કાર્ય રૂપે પોતે જ ઉપજે છે અને તે પુદ્ગળ પરિણામ ને કરે છે. ગ્રહણ પણ પોતે કરે છે, ઉત્પન્ન પણ પોતે કરે છે અને પરિણમન પણ પોતે જ કરે છે. આમ પુદ્ગળ દ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગળ પરિણામ ને આમ પુદ્ગળ દ્રવ્ય વડે સર્વથા પુદ્ગળ દ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગળ પરિણામ ને પુદ્ગળ પરિણામ ને સર્વથા પુદ્ગળ દ્રવ્ય જ કરે છે. કોઈની બિલકુલ જગ્યા એમાં નથી, અવકાશ નથી. એવા પરિણામ ને જ્ઞાની જાણતો હોવા છતાં, અને એવું કોણ જાણે છે કે જ્ઞાની જાણે છે કે પુદ્ગળ નું કાર્ય પુદ્ગળ કરે છે. આમ જ્ઞાની જાણે છે, અજ્ઞાની એમ નથી જાણતો. એમ કે છે અજ્ઞાની તો હું કઈક કરું છું ને એ કઈક કરે છે, અન્ય કારણે અન્ય કલ્પે છે. જ્ઞાની અન્ય કારણે અન્ય કશું કલ્પતા નથી, એમ લેવું છે. એમ જાણતો જ્ઞાની, એમ જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર વ્યાપક થઈને, જેમ માટી પોતે ઘડામાં અંતર વ્યાપક થઈને, માટી પોતે ઘડામાં વ્યાપીને, આદિ મધ્યંતમાં વ્યાપીને, આદિમાં મધ્યમાં અને અંતમાં વ્યાપીને, ક્યાંય ઘડામાં બીજું કોઈ વ્યાપતું નથી માટી સિવાય. આદિ ઘડાની શરૂઆતમાં, ઘડાના પ્રોસેસમાં, ઘોડો પૂરો થઈ જાય ત્યારે બધે માટી જ વ્યાપે છે. ઘડાને ગ્રહણ કરે છે, માટી ઘડાને ગ્રહણ કરે છે, માટી ઘડા રૂપે પરિણમે છે અને માટી જ ઘડા રૂપે ઉપજે છે, તેમ એ દ્રષ્ટાંતે. જ્ઞાની પોતે બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના, જુઓ એને બાહ્ય સ્થિત લીધું, હું જ્ઞાની બાહ્ય બહિષ્ઠિત બહિષ્ઠસ્ય જ્ઞાની સ્વયં અંતર વ્યાપકો ભૂતવા, જ્ઞાની પોતે પોતામાં અંતર વ્યાપક થઈને શું બાહ્ય સ્થિત એવા પરદ્રવ્ય છે. જ્ઞાની પોતે બાહ્ય સ્થિત બાહ્ય એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર વ્યાપક થઈને આદિ મધ્યંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. કેમ કે એ બાહ્ય સ્થિત છે, પરમાણુ છે તે બાહ્ય સ્થિત છે, પરદ્રવ્ય છે તે બહારમાં રહેલું છે, એ બહાર ઉભું છે. એમ કે છે પરદ્રવ્ય છે એ જીવથી બહાર ઉભેલી છે, એમાં એ પોતે અંતર વ્યાપક થતો નથી, એના આદિ મધ્યમંતમાં ક્યાંય વ્યાપતો નથી, તેને ગ્રહણ કરતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. આ પરદ્રવ્યને જીવ ગ્રહણ કરતો નથી, કરી શકતો નથી, એમ જ્ઞાની જાણે છે. એ રૂપે પરિણમતો નથી, એ રૂપે ઉત્પન્ન થતો નથી કે એને ગ્રહણ પણ કરી શકતો નથી. એને પકડે તો ખરો ને, આ તાપડીને પકડી કે ન પકડી, જીવે નહી, જીવે પકડી નથી, એને ગ્રહણ ન કરી શકે. કોઈ પરમાણુને જીવ ગ્રહણ કરી શકે નહી, કોઈ બીજા જીવને ગ્રહણ કરી શકે નહીં. વળગાડવામાં આવે છે ને, કોઈને વળગે કે નહીં કે નહીં, કોઈને કોઈ ગ્રહણ કરી શકે, એ બધી ભ્રમણા છે. માટે જો કે જ્ઞાની પુદ્ગળ કર્મ ને જાણે છે એ વાત બરાબર છે, જાણતો નથી એ વાત નથી, પણ જાણે તો છે. જો કે જ્ઞાની પુદ્ગળ કર્મ ને જાણે છે તો પણ, જાણતો હોવા છતાં પણ, એમ કે છે જાણે છે માટે કઈ ગડબડ થાય છે એમ છે નહી. જાણે છે તો પણ પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું પરિણામ સ્વરૂપ કર્મ, તેને નહીં કરતા એ વાત એ જ્ઞાનીને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ નથી. જે પ્રાપ્ય વિકાર અને નિવર્ત એવું વ્યાપ્ય લક્ષણ વાળું એટલે વ્યાપી જતું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય, એને જાણતો હોવા સાથે તે કરતો નથી, અને તે જ્ઞાનીને એવા જ્ઞાનીને કોઈ પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ નથી. જગતના કોઈ પરમાણુને એ કઈ કરે એવું કઈ છે નહીં. આ બે દ્રવ્યની અત્યંત ભિન્નતા 37મી ગાથામાં સ્થાપિત કરે છે. એને એનો પરિચ્છેદ કરીને એનું એનાલિસિસ કર્યું. એક પર્યાયનો 6 ભાગથી એનાલિસિસ કરીને નક્કી કર્યું કે આમાં કાંઈ પૂતગળના કાર્યમાં જીવનો કોઈ અધિકાર નથી, જીવના પરિણામમાં પૂતગળનો કોઈ અંશે અધિકાર નથી, કોઈ અંશે અધિકાર નથી એમ. મને કોઈએ કાંઈ કર્યું કે મેં કોઈનું કાંઈ કર્યું, આ વાત સર્વથા જૂઠી છે. એ વાત સર્વથા જૂઠી છે. બસ જીવ નિશ્ચિંત થઈ જાય. જો આ એક સિદ્ધાંતને વિતરાગ જિનેન્દ્ર પરમાત્માના ત્રિલોકીના તીર્થંકર દેવના આ સિદ્ધાંતને જો જીવ સ્વીકારે તો ઉપાધિ રહિત થઈ જાય. અને કાંઈ ઉપાધિ થાય નહીં. કેમ કે હું એક જગતનો સ્વતંત્ર પદાર્થ મારી અનંત શક્તિને સંઘરીને બેઠો છું. જગતના પૂતગળ પરમાણુ, જગતના બીજા જીવો મારાથી તદ્દન ભિન્ન છે. એના ગુણધર્મો એનામાં છે, મારે એને કાંઈ લેવા દેવા નથી. આમ છે સંસાર અવસ્થામાં કોઈ અવસ્થામાં ન કરે, એટલે તો કોઈ અંશે ન કરે ને ક્યારેય ન કરે. ત્રણેય કાળે એક વાત છે. કરે એમ માને તે જાણે તે અજ્ઞાની છે, ને ન કરે એમ જાણે તે જ્ઞાની છે. બસ આટલી વાત છે. એમ જાણે તે અજ્ઞાની છે. જો એ અજ્ઞાની કરી શકે તો એને અજ્ઞાની શું કરવા કહેવો જોઈએ? તો પછી જ્ઞાની કરતા અજ્ઞાની ની શક્તિ વધી ગઈ. જ્ઞાની આગળ વધીને પરમેશ્વર થયા, તો પરમેશ્વર કરતા અજ્ઞાની શક્તિ વધી ગઈ. એમ ગણવું પડશે. એવું કઈ છે તો એના જેવી વાત છે કે ડાયા કરતા મૂર્ખ નું કામ સારું કે નહીં, ડાયા માણસ કરતા મૂર્ખો સારો, એના જેવી વાત થયા. તો જ્ઞાની કરતા અજ્ઞાની જો કઈ કરી શકતો હોય તો મોટી વાત થઈ જાય છે. આખી શક્તિ નથી. આખા જગત માં એને કરવાની ઉપાધિ છે. અને બીજા મનમાં મારું કઈ કરે એ જાતની ઉપાધિ લઈને ફરે છે. જે હોશિયાળો થઈને ફરે છે તો એને લઈને દુખી છે કે સુખી છે? એને અશાંતિ છે. એ પ્રકારના અજ્ઞાન થી જીવને અશાંતિ છે. આ તો એને શાંતિ જોતી હોય તો આ વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ સ્વીકારી અને અશાંતિને ઉપશમ કરાવી દે. એને અનાદિની અશાંતિ છે અજ્ઞાનને લઈને, એ અશાંતિને ઉપશમ કરાવે છે. એક તણખલાના બે કટકા કરવાની પણ શક્તિ નથી એમ જાણશે ત્યારે ખરેખર ઉપશમ પ્રગટ થશે. ત્યાં સુધી પ્રગટ થશે ત્યાં સુધી કરું 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 ની આકુળતા અનંત આકુળતા રહેશે એમ કે છે. હોશિયાળો શબ્દ એટલે દીનતા. હોશિયાળો એટલે દીન, લાચાર. મને કોઈ કઈ મદદ કરે તો સારું, કોઈની મને મદદ મને મળ્યા કરે તો સારું. આમ બીજાની સામે રાખો થઈને ઉભો રહે છે. બીજાનું કર્યું જ નથી એમ કે છે. અજ્ઞાન થી માન્યું છે પણ તે બીજાનું કઈ કર્યું નથી. કઈ કર્યું કરી શક્યો નથી, કરી શકતો નથી અને કરી શકીશ પણ નહીં. ત્રણેય કાળ લઈ લેવા. બધી ભ્રમણા છે. દુખી થવા માટેની એ ભ્રમણા છે, બીજું કઈ નથી. એક પરમાણુ નું ન કરે પછી ક્યાં સવાલ છે? બીજા જીવ નું ન કરે ને એક પરમાણુ નું ન કરે, ભાવ કરે, ભક્તિ પૂજા ને સ્વાધ્યાય ના પરિણામ કરે, બાકી પરમાણુ નું કોઈ કાર્ય ન કરી શકે. ખરેખર કાર્ય થયું ગણાય નહીં. એ પરદ્રવ્ય ની ક્રિયા ને પોતાની ક્રિયામાં મેળવે છે. લૂંટાનો એને મિથ્યાતને દૃઢ કરવાના પરિણામ થાય છે. એમ કહે છે કે જયારે તું અર્ગ ચડાવ ત્યારે તું એમ જો એવું અવલોકન કર કે મારો જીવનો ભાવ આ ક્રિયાને કરી શકતો નથી. ક્રિયા થતી હોય ત્યારે નથી, ભિન્નતા જો થતી હોય ત્યારે રીજ ભક્તે વિકલ્પ થયો, પણ વિકલ્પ ક્રિયામાં કાર્યકારી નથી. આમ લેવો, હા, કરતાપણાના ભાવ કરીને દુખી થાય, કેમ કે કરતાપણાના ભાવ કરતા આકુળતા ઘણી થશે. ક્રિયા તો બાહ્ય પદાર્થમાં થવા યોગ્ય હશે તો થશે, નહીં થવા યોગ્ય હોય તો નહીં થાય. પણ તને આકુળતા ઘણી થશે, થશે તો ઘણી આકુળતા થશે, નહીં થાય તો તને ઘણી આકુળતા થશે. માટે તારે શાંતિ જોઈએ છે કે નહીં એક વાર નક્કી કર, કે તારે શાંતિ જોઈએ છે કે નથી જોતી, કે તારે અશાંતિ જોઈએ છે. શાંતિ જોતી હોય તો આ વિતરાગ દેવ નો વસ્તુ સ્વરૂપ ને નિરૂપણ કરતો સિદ્ધાંત છે. વિતરાગ દેવે વસ્તુનું સ્વરૂપ આવું જોયું છે. સર્વજ્ઞ પરમાત્મા એ વસ્તુનું સ્વરૂપ આવું જોયું છે. હવે તારે એમાં ફેરફાર કરીને અશાંતિ મેળવવા સિવાય કે બીજું તને કઈ લાભ થવાનો નથી એમ નહીં માનતા. એમાં ફેરફાર માનતા તને અશાંતિ સિવાય બીજું શું થવાનું છે? વસ્તુ કઈ તું કરી શકવાનો નથી. શાસ્ત્ર એક ના પાડે છે કે મેં નથી લીધા આ શાસ્ત્ર, અમૃતચંદ્રાચાર્ય ટીકા નથી કરી એમ કે છે. એવું ન જાણશો કે અમૃતચંદ્રાચાર્ય લીખ્યું છે એમ કીધું એમણે તો, ઠીક ના પાડી એમણે તો. એને શાંતિ નું ધ્યેય નક્કી કરેલું નથી. અહીં ભગવાન એમ કહે છે કે તારા માં અનંત શાંતિ ભરેલી છે અને અનંત શાંતિ નો ભોગવટો કરને ભાઈ. જે તારા માં અનંત શાંતિ ભરેલી છે પર શાંતિ અનંત સુધામય જે છે ને, પરમ શાંતિ અનંત પરમ શાંતિ અમૃત જેવી સુધામય એટલે અમૃત જેવી શાંતિ તારા માં ભરી છે એમાં નમને. એને પ્રણમન કરીને એમાં વિશેષ કરીને એમાં નમી પડને અને શાંતિ નો અનુભવ થશે. ઊંટું માનીને વિતરાગ દેવ થી ઊંધો ચાલીને અશાંતિ પ્રાપ્ત કરીને તને શું ફાયદો છે એમ કે. અનંત શાંતિ ભરી છે. સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા કરી અશાંતિ ને ટાળી અને શાંતિ છે અંદર ભરી છે એને પ્રગટ કર, બસ આવી વાત છે. સિદ્ધિ સાદી ભાવાર્થ. જીવ પૂદગળ કર્મ ને જાણે છે તો પણ તેને પૂદગળ સાથે કરતા કર્મ પણ નથી. જાણે માટે કરે, નિર્જ્ઞાયક સંબંધ છે માટે કઈ કરતા કર્મ સંબંધ થાય એ વાતમાં કઈ માલ નથી એમ કે છે. સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે. આ તો સામાન્યપણે લીધું, ઠીક, વિશેષપણે તો કેટલું કેવું હશે. સામાન્યપણે કર્તાનું કર્મ એટલે કર્તાનું કાર્ય ત્રણ પ્રકારે કહેવામાં આવે છે, નિવર્ત્ય, વિકાર્ય અને પ્રાપ્ય. તેમાં કર્તા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કઈ ઉત્પન્ન કરવામાં આવે તે કર્તાનું નિવર્ત્ય કર્મ છે. એટલે પહેલા નહોતું અને પાછું થયું એ નવું થયું. કર્તા વડે પદાર્થમાં વિકાર એટલે ફેરફાર કરીને જે કઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે. અને કરતા જે નવું ઉત્પન્ન કરતો નથી તેમજ વિકાર કરીને પણ કરતો નથી એટલે એ ભેદ, બે ભેદ સિવાયની વાત લેવી એમ. માત્ર પહોંચી વળે છે જેને પ્રાપ્ત કરે છે, હા, પહોંચે છે, પ્રાપ્ત કરે છે તે કરતાનું પ્રાપ્ય કર્મ છે, પ્રાપ્ત કરવા યોગ્ય એવું કાર્ય છે. આમ એક કાર્યને ત્રણ પડખેથી જોઈ શકાય છે એમ કેવું છે. એક જ પર્યાયને, એક જ પરિણામને, એક જ કાર્યને એના ત્રણ પડખેથી જોઈ શકાય છે. જીવ પૂતગળ કર્મ ને નવીન ઉપજાવી શકતો નથી. શું એને કારમણ વર્ગણા જોઈ નથી? જીવે જગત ને કારમણ વર્ગણા જોઈ નથી, એ તો સર્વજ્ઞ પરમાત્મા એ જોઈ છે ને સ્થાપી છે, તે તો જોઈ નથી. હવે એમાંથી કેટલા પરમાણુ ક્યારે કયું પર્યાય, કયું કયા કર્મ નહીં પર્યાય પ્રાપ્ત થવા કે પહોંચી વળવા કે ઉપજવા કે ફેરફાર થવો, એ જીવ એને કરી શકતો ઉપજાવી શકતો નથી. એવું કઈ જીવ ઉપજાવી શકતો નથી. જીવ પૂતગળ કર્મ ને નવીન ઉપજાવી શકતો નથી, કારણ કે ચેતન જળને કેમ ઉપજાવી શકે? અથવા બીજા સામાન્ય શુદ્ધ પરમાણુ હોય એને કઈ કારમણ વર્ગણામાં ભેળવી શકે નહીં, કે એને કર્મ પણ ઉપજાવે એવું કઈ નવીન કાર્ય કરી શકે નહીં. માટે પૂતગળ કર્મ જીવનું નિવર્ત્ય કર્મ નથી, એને ઉત્પન્ન કરવા વાળો કોઈ જીવ નથી. શું? પૂતગળના કાર્યને ઉત્પન્ન કરવા વાળો જીવ નથી. વળી જીવ પૂતગળમાં વિકાર કરીને તેને પૂતગળ કર્મ રૂપે પરિણમાવી શકતો નથી, કારણ કે ચેતન જળને કેમ પરિણમાવી શકે? એ નહોતું પરિણમતું ને એને પરિણમાયું એમ છે નહીં, એટલે એના પરિણમનને ફેરફારને કરી શકતો નથી. માટે પૂતગળ કર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી. વળી પરમાર્થે જીવ પૂતગળને ગ્રહણ કરી શકતો નથી, પહોંચી શકતો નથી, એની પહોંચ નથી. શું? જીવની પૂતગળ પરમાણુને ગ્રહણ કરવાની કોઈ પહોંચ નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? જીવ તો અમૂર્તિક પદાર્થ છે, એ મૂર્તિકને પકડે કેવી રીતે, ગ્રહણ કરે કેવી રીતે? ગ્રહણ કરવા માટે શું સાધન છે? કે જીવ પાસે કોઈ સાધન નથી. માટે પૂતગળ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. આ રીતે પૂતગળ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કરતા નથી. આ સ્પષ્ટ વાત છે કે જીવ એનો કરતા નથી અને પૂતગળ તેનું કોઈ કાર્ય નથી. હવે જગતની અંદર મોટા મોટા કાર્યો થાય. શું આ ગંગા નદી ઉપર પુલ બાંધ્યો છે કે નહીં કોલકાતામાં હાવરાનો? એવડું મોટું કામ કર્યું, થાંભલા વગર નો પુલ બાંધ્યો, નીચે થાંભલો નથી, જીવ કઈ કરી શકતો નથી કેમ બે? જ્યાં મોટા મોટા આવા કામ થતા હોય ત્યાં જીવ મોટા બંધ બાંધેલો, નદીના પુર ને રોકી પાડે છે, ફાળી લે. નર્મદા તાપી આ બધી મોટી મોટી નદી ને બાંધી છે કે નહીં? આવા આવા મોટા કામ કરે છે ને, એક પરમાણુ નું ન કરી શકે. કેટલા નું? પણ આ જગત ની રચના અસત્ય નો આગ્રહ કરાવે તેવી છે. કેવી છે? કૃપાળુદેવ નું એક વચન છે, જગત ની રચના અસત્ય નો આગ્રહ કરાવે એવી છે. માને નહીં જીવ, પોતે એક તો કરતા થઈને પરિણમતો હોય ને, આટલા બધા કાર્યો જોવે જગત ના, જીવ કરતો નથી કઈ વાત આપણને બેસતી નથી. ન બેસે તો થા દુખી, બીજું શું? ન બેસે તો થા દુખી. જ્ઞાનીઓનું કે સર્વજ્ઞ પરમાત્માનું કઈ ફરી ગયું આવી વાત કરી? આખા જગત થી વિરુદ્ધ વાત કરી તો કઈ કારણ તો છે કે નહીં? એમ એમ કરી છે. અને જૈન દર્શન સિવાય બે પદાર્થ ની ભિન્નતા ની આવી વાત ક્યાંય નિરૂપણ કરેલી? બધે આનું આ કરે, નાનું આ કરે, આનું આ કરે, નાનું આ કરે, બધે આમ છે. હા બોલો, કોને કર્યા? કો એ જીવનું એ પ્રકારે જ ક્ષેત્રાંતર થવાનું, આયુષ પૂરું થવાનું. એવા ભાઈ નો છે ત્યાં હતા કે મેં બધાને કેટલા એને મરતા જોયા, હું કેમ બેચો એ મને સમજાતું નથી. લો ઠીક, એને કઈ બચવા માટે પ્રયત્ન કરી શક્યા નથી. એ વખતે પોતે થોડું ઘણું વાગ્યું, જેટલું કઈ વાગ્યું હાથમાંથી એને બે ગુડી ગઈ. અંદર રૂપિયા હતા ઘણા, શેર સર્ટિફિકેટ એવું બધું બધું જોખમી હતું, કોકનું હતું. અહીંયા લેવા ગયા તો માથેથી કાટ માળ પડ્યો, એવું દબાતા રહી ગયા. મિત્ર એમ એમ ભરી જાય, આયુષ ચાલુ હોય તો બોમ્બ પણ એને મારી શકતો નથી. આ તો નજર સામે વાત છે ને, કે જ્યાં બોમ્બ ફૂટો ત્યાં જઈ માણસ છે, બીજાને મરતા જોવે છે. મારી ચિંતા કરતા નહી, હું હવે ઘરે આવવા માટે નીકળું છું. એને બસ પકડી, એ બસ વરલી પહોંચી ને વરલી બીજો બોમ્બ ફૂટ્યો, એમાં બસમાં મરી ગયો માણસ. આ લોકો હાજર થઈ ઘરે રાહ જોતા રહ્યા કે આવવાનો ફોન કર્યો, બચી ગયા નો ફોન કર્યો, અને કેમ આવ્યા નથી. વરલી માંથી મળતું નીકળ્યું, શેર બજાર માં બચી ગયા તો વરલી મર્યા. જો જ્યાં જે ક્ષેત્રે જે કાળે જે પ્રકારે આયુષ પૂરું થવાનું, ત્યાં તે ક્ષેત્રે તે કાળે તે જ પ્રકારે થાય, બીજી રીતે થાય. આ ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ છે કે નહીં? આમ છે. અરે કરતા કર્મ અધિકાર મિથ્યાતને છોડાવી નાખે ને પરિભ્રમણ ને છોડાવી નાખે, એવી વાત છે. આખો બધા અગિયારે અગિયાર અધિકારમાં સમયસારના અગિયારે પ્રકરણમાં કરતા કર્મની વાત લીધી છે. આ તો સ્પેશિયલ અધિકાર છે કરતા કર્મનો. કરતા કર્મ નાસ્તિભાવ છે અને સર્વ વિશુદ્ધ જ્ઞાન એ અસ્તિભાવ છે, બે એક જ અધિકાર છે. ત્યાં અકર્તા પણ જ સિદ્ધ કરવું છે. 308 ગાથે તે શરૂ કર્યું કે અહીંયા અર્થ અકર્તાપણાને સિદ્ધ કરીએ છીએ. કેમ કે વિશુદ્ધ જ્ઞાન છે, સર્વપણે શુદ્ધ જ્ઞાન છે, એ જ્ઞાતા દ્રષ્ટા છે અને કરતા કર્મ કરતા હતા નથી. એ અસ્તિથી થાય, અહીંયા નાસ્તિથી થાય. 415 ગાથામાં 1/3 જેટલી ગાથામાં તો સ્પેશિયલ અધિકાર જ કરતા કર્મનો છે, અને બાકીના બધા અધિકારમાં પણ દ્રષ્ટિકોણ અને અભિપ્રાય કરતા કર્મનો જ લઈને આચાર્ય મહારાજે ગ્રંથ રચના કરી છે. એમ છે, અહીંયા સીધી વાત કરી છે. બધાયમાંથી એકમાં હોય અને બધાયમાં હોય. શું? જેને એક પરમાણુ જોઈએ છે એને આખું જગત જોઈએ છે. એક પરમાણુ નો પરિગ્રહ કરવો છે એને આખું જગત જોઈએ છે. જેને કઈ નથી જોતું એને એ જ બરાબર છે. આમ છે, અભિપ્રાયમાં શું છે એ વાત જોવાની છે. પરિણામમાં શું છે એમ નહીં, એના અભિપ્રાયમાં શું છે એ વાત પકડવી. એમાંથી બહાર કાઢવાની વાત છે. એમાં ઊંડાઈ માંથી આચાર્ય મહારાજ નિષ્કારણ કરુણાથી મિથ્યાત્વમાંથી બહાર કાઢે છે, દુઃખમાંથી બચાવે છે. અરે જીવો કેવળ અજ્ઞાનથી દુઃખી છે, બીજું કઈ કારણ નથી. એક અજ્ઞાન મટીને એને જ્ઞાન થાય વસ્તુ સ્થિતિનો, બિચારો સુખી થઈ જાય. મારે કઈ લેવું નથી, એને કઈ દેવું નથી. ખાલી જે જ્ઞાનની પ્રાપ્તિ પોતાને થઈ છે એ જ્ઞાનની પ્રસિદ્ધિને જાહેરાત કરે છે. નવો ધર્મ નથી, સાચો ધર્મ અને મૂળ ધર્મ વિતરાગ દેવનો, સોનગઢ નો નથી, વિતરાગ દેવનો છે. અને અનંત અનંત વિતરાગો એ અનંત કાળથી આ વાત કરતા આવ્યા છે. વચ્ચે ભૂલી ગયા હતા એટલે નવો લાગ્યો. શું થયું? નવો કેમ લાગ્યો? કે ભૂલી ગયા હતા અને નવો પકડ્યો હતો, ઊંધો ને નવો પકડ્યો હતો, એટલે એમ લાગ્યું કે આ કઈક નવી વાત કરે છે. પણ આ તો 2000 વર્ષ પહેલાના શાસ્ત્રો છે. આમાં સોનગઢ નો ક્યાં છે? આ શાસ્ત્ર તો કૃપાનંદ આચાર્ય પોનુરિલ માં લખ્યું છે. પણ પોનુર નો અર્થ થાય છે સોનું, અને આ સોનું.
જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું એનો સ્વભાવ હોવાથી, જ્ઞાન રૂપે પરિણમતો પોતે પૂતગળ કર્મને જાણે છે. પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી, જ્ઞાન સ્વરૂપે અને જ્ઞાન રૂપે પરિણમતો હોવાથી, પરિણમતો પોતે પૂતગળ કર્મને સાથે સાથે જાણી લે છે. માટે પૂતગળ કર્મ ને જાણતા એવા જીવ નો પર ની સાથે કરતા કર્મ ભાવ કેમ હોય શકે, કે હોય શકે જ નહીં? આ વસ્તુ સ્થિતિ છે. હવે પૂછે છે કે પોતાના પરિણામ ને જાણતા એવા જીવ ને પૂતગળ સાથે કરતા કર્મ ભણો ભાવ છે કે નથી? પૂતગળ કર્મ ને જાણતા તો પૂતગળ કર્મ સાથે કરતા કર્મ પણ નથી, આ સાફ સિદ્ધ કર્યું. પણ હવે પોતાને જાણી રહ્યો છે જીવ, અનુભવી રહ્યો છે, એને પૂતગળ સાથે કરતા કર્મ પણ છે કે નહીં? કે એને પણ નથી, સ્વને જાણતા પણ નથી અને પરને જાણતા પણ નથી. વળી ક્યાંય બીજે આડે અવળે મુશ્કેલીમાં મુકાય નહીં, એટલે બે પડખા ચોખ્ખા કરી દે છે. નવી પરિણમદી ન ગિણદી ઉપજદી ન પરદવ પજાએ, જે 17મી ગાથામાં જે પહેલા શબ્દો છે એ જ શબ્દો છે. નાણી જાણંતો વિહુ એ પણ એ જ પદ છે. સગ પરિણામ મણિય વિયમ વસે, ચોથું ચરણ છે બદલ્યું છે. પોગલ કર્મ મણિય વિયમ છે, એ અણી વિયમ તો જે એમને એમ રહ્યું, પોગલ કર્મ ને બદલે સગ પરિણામ સ્વયંના પરિણામ ને પાકી આખી ગાથા એમને એમ છે. જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં શું પોતાના પણ અનેક પ્રકારના પરિણામ છે એને જ્ઞાની જાણે છે. એક પ્રકારનું પરિણામ નથી, અનેક પ્રકારના પરિણામ છે. ગુણ ભેદે પણ અનેક પ્રકારના છે, તારતમ્ય ભેદે પણ અનેક પ્રકારના છે. આદિ મધ્ય અંત અને પ્રાપ્ય વિકાર નિવર્તિ બધા પ્રકારમાં લઈ લેવા. જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી. કોઈ પોતાના પરિણામને જાણતો એવો જ્ઞાની ખરેખર પરદ્રવ્યના પર્યાયમાં જરાય પરિણમતો નથી. એને તો એ અનુભવ થાય છે કે હું ક્યાંય પરદ્રવ્યમાં પરિણમતો નથી. તેને ગ્રહણ કરતો નથી, કોઈ પરદ્રવ્યને હું ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો પણ પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી અને ઉપજતો પણ નથી. એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે નવી પર્યાય ઉપજે ત્યારે અપર્યાપ્તિ કાળમાંથી પર્યાપ્તિ કાળમાં આવે છે ને, તો અપર્યાપ્તિમાંથી પર્યાપ્તિ થાય ત્યારે શું કર્ણાનુયોગનું કથન આવે કે શરીરના પરમાણુને ગ્રહણ કરવા લાગ્યો. અપર્યાપ્તિ કાળમાં ઓછા ગ્રહણ કર્યા હતા અને જ્યાં એનું શરીર બંધારણ થાય જે તે ભવનું એ પૂરું થઈ જાય ત્યારે એને પર્યાપ્ત થઈ ગયો એમ કહે છે. જીવે પરમાણુ ગ્રહણ કર્યા કે નહીં? શરીરના પરમાણુ ન ગ્રહણ કર્યા, જીવ જીવ જ રહ્યો છે અને પરમાણુ રહ્યા છે. જીવના કારણે એ શરીર નથી થયું એમ કહે છે. ઠીક, એ જે નવું શરીર થયું એ જીવના કારણે નથી થયો, પરમાણુના કારણે ને જીવના કારણે. આમ છે, શરીરમાં જીવ ન હોય તોય ફેરફાર થયા વગર રહે નહીં. મારો એક જીવ નીકળી ગયો શરીરમાંથી પછી એમાં કઈ ફેરફાર નહીં થાય, એમાં પરમાણુ પરિણમા વગર ના રહેવાના કે એ પરમાણુ પણ પરિણમા જ કરવાના. આ જો ને આ લોકો આપણે હિન્દુમાં ને જૈનોમાં તો અગ્નિ સંસ્કાર કરે છે પણ આ બીજા લોકો દાટે છે, મુસલમાન ને ખ્રિસ્તી ને લોકો દાટી દે છે. હવે અહીંયા તો જીવ નથી અંદર, એ પરમાણુમાં ફેરફાર થયો કે ન થયો પહેલેથી ખબર છે કે આ પરમાણુ માટી સાથે માટી થઈ જવાના છે. કેટલાક વર્ષો પછી આ ખોદવામાં આવે તો હાડકું હાથમાં આવે નહીં. કાંઈ શરીરનું કોઈ અવયવ કોઈ ચીજ હાથમાં આવે નહીં, માટી જેવી માટી નીકળે, બીજું કઈ ન નીકળે. જીવ હતો ને ફેરફાર થયો કે જીવ વગર ફેરફાર થયો? હે, શરીર માંથી માટી થઈ એમાં કયા જીવે ફેરફાર કર્યો? નહી, માટી માંથી શરીર થયું તું ને શરીર માંથી માટી થઈ. ખેતર ની માટી માંથી અનાજ થયું, અનાજ માંથી રોટલા ખાઈને શરીર થયું ને પાછું એ શરીર માટી થઈ. શું થયું? માટી માંથી એક ચક્કર ફરીને પાછી માટી થઈ જાય છે. ગુરુદેવ તો એમ જ કેતા, હાથ લાંબો કરીને જો આ બધી માટી છે, હો આ માટી છે એમ કે. શરીર નતા કેતા, માટી જ કેતા હતા. માટી નથી થઈ ત્યારે માટી જ કેતા હતા. એ તો શું, આ ધૂળ છે, માટી છે, પૂતગળ રચકણ છે, કઈ છે ને, એમાં કઈ વ્યામો કરવા જેવું નથી. શું હા, એ તો બોલાય છે ને, કોઈ માણસ ને સહેજ વાગે ને પાકી જાય તો કાની માટી પાકણી છે, પાકી જ જાય છે. ઠીક બોલે છે કે નહીં? આપણે ત્યાં પદ્ધતિ છે કે નહીં? શું તમારે હિન્દીમાં કઈ કેવું કહેવાતું છે? આ તો ગુજરાતી શબ્દ છે. હા હા, બોલતા નહીં, ગુજરાતી શબ્દ છે, પાકણી માટે છે. ટીકા. પ્રાપ્ય વિકાર્ય ને નિર્વર્તિ એવું વ્યાપ્ય લક્ષણો વાળું આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ, એટલે કર્તાનું કાર્ય. બોલા, પણ પ્રાપ્ય વિકાર્ય નિવર્ત વ્યાપ્ય લક્ષણ વાળું પૂતગળના પરિણામ સ્વરૂપ જે કાર્ય એમ લીધું હતું. હવે આત્માના પરિણામ સ્વરૂપ કાર્ય, કેમ કે પૂતગળ પણ એક પદાર્થ છે અને એ પોતામાં પરિણામમાં વ્યાપીને પરિણમે છે. આત્મા પણ એક પદાર્થ છે અને એ પણ પોતાના પરિણામમાં વ્યાપીને પરિણમે છે. બંને પદાર્થો પોતાના પરિણામમાં વ્યાપીને પરિણમે છે, જળ અને જીવ બંને, ચેતન અને અચેતન બંનેને. કોઈના પરિણામમાં કોઈને વ્યાપવાની જગ્યા નથી એમ કે છે. શું? એકના પરિણામમાં બીજો જઈને વ્યાપે એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ અવકાશ નથી, એવી કોઈ પરિસ્થિતિ વૈજ્ઞાનિક રીતે નથી. શું એમ? સ્પષ્ટ વાત છે. આ વિજ્ઞાનના આધારે સમજાવે છે આચાર્યદેવ, પદાર્થ વિજ્ઞાન સમજાવે છે. ખરેખર તો એકદમ પ્યોર સાયન્સ જ થયું ને આ તો. એવું જે જીવના આત્માના પરિણામ સ્વરૂપ જે કાર્ય, તેનામાં આત્મા પોતે અંતર વ્યાપક થઈને આ અનુભવ કરવા જેવો વિષય છે કે મારા જ્ઞાન પરિણામમાં જ્ઞાન હું વ્યાપું છું કે કોણ વ્યાપે છે? મારા જ્ઞાનના પરિણામમાં જ્ઞેય વ્યાપ્યું કે મારા જ્ઞાનના પરિણામમાં જ્ઞાન વ્યાપ્યું છે એમ કે છે. આ તો જ્ઞાન તો અનુભવમાં આવે છે. કોણ વ્યાપ્યું? કે જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ વ્યાપી શકે નહીં, સીધી વાત છે. તેનામાં આત્મા પોતે અંતર વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને, શું આદિ મધ્ય ને અંતમાં વ્યાપીને એને ગ્રહતો, એટલે આત્માને ગ્રહણ કરતો, આત્મા રૂપે પરિણમતો અને આત્મા રૂપે ઉપતતો થકો તે આત્મ પરિણામને કરે છે. આત્મા આત્મ પરિણામને કરે છે, આત્મા અન્યના પરિણામને કરતો નથી, પરના પરિણામને કરતો નથી, કરી શકતો પણ નથી. તો બહુ વિષયજી આગળ નેવું પાણું ગાથાથી રહ્યો, પછી આગળ વધારે બહુ સુખો વિષય આવશે. આ ભેદ જ્ઞાન કરવા માટે અને કરતા કર્મો પણ અનાદિનું મિથ્યાત મટાડવા માટે વ્યાપે વ્યાપક પણ છે એનો અનુભવ કરવા જેવો છે. વ્યાપે વ્યાપક પણ આનો અનુભવ કરવા જેવો છે. મારામાં વ્યાપે છે કોણ? શરીર પ્રમાણે આ આત્માનું ક્ષેત્ર છે, એમાં એના પરિણામ સમયે સમયે પરિણામ થયા કરે છે. એમાં કોણ વ્યાપે છે? કે હું આત્મા સિવાય બીજું કોઈ એમાં વ્યાપી શકે એ પરિસ્થિતિ છે નહીં એની અંદર. આત્મા પોતે અંતર વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં, પરિણામના આદિમાં, પરિણામના મધ્યમાં અને પરિણામના અંતમાં પોતે વ્યાપીને તે પરિણામને ગ્રહતો, તે પરિણામ રૂપે પરિણમતો અને તે પરિણામ રૂપે ઉત્પન્ન થતો, આત્મા જ પોતે તે પરિણામ રૂપે ઉત્પન્ન થતો, તે પોતાના આત્મ પરિણામને કરે છે, કોઈ બીજો પદાર્થ પોતાના આત્મ પરિણામને કરતો નથી. એટલે તમે મને ગુસ્સો કરાવ્યો એ વાત રહેતી નથી, મને ફલાણા એ આમ કરાવ્યું એ વાત રહેતી નથી. આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મ પરિણામ, તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જ્ઞાની એને જાણે છે કે આત્મા વડે જ આત્મ પરિણામ કરાય છે એ જાણતા, જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિ મધ્યંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે, એ દ્રષ્ટાંતે તેમ, એટલે એ દ્રષ્ટાંતે જ્ઞાની પોતે બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતરવ્યાપક થઈને આદિ મધ્યંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના જે પરિણામ છે એમાં હું અંતમાં, એના અંદરમાં હું વ્યાપતો નથી, એના આદિ મધ્યંતમાં ક્યાંય વ્યાપીને એને ગ્રહતો નથી, એ રૂપે હું પરિણમતો નથી અને એ રૂપે હું ઉપજતો નથી. જ્ઞાને એમ જાણે છે કે શરીરમાં હું વ્યાપ્યો નથી, શરીરપણે હું ઉપજ્યો નથી ને શરીરપણે હું પરિણમ્યો નથી ને શરીરના પરમાણુને મેં ગ્રહણ કર્યા નથી. હું આત્મા છું, કેવળ અસંગ ચૈતન્ય છું. કેવું? કેવળ અસંગ ચૈતન્ય છું અને કેવળ અસંગ ચૈતન્ય જ પણે રહું છું. બીજું કઈ થવાનું શક્ય છે નહીં. એ વાત પ્રત્યક્ષ છે, એ વાત, એ વસ્તુ સ્થિતિ પ્રત્યક્ષ છે. એને છોડીને અથવા ભ્રમિત થઈને બીજી રીતે અનુભવ કરવો એ દુખી થવાનું કારણ છે. બસ સીધી વાત આ છે. અહીંયા પોતાના શરીરને ગ્રહણ કરતો નથી તો પછી બીજા દૂરવર્તી ક્ષેત્રવર્તી પરમાણુ હોય એને કઈ કરવું ફરવું એ વાત તો કઈ રહેતી નથી. હા, ભ્રમણા ભ્રમણાથી એમ માને છે કે આ ખાધું ને આ પીધું ને આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું ને ઢીંકણું ને એ બધું ભ્રમણા છે. જીવ ખરેખર કરી શકતો નથી. વસ્તુ સ્થિતિ તો આ છે. જ્ઞાની એમ જાણે છે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તો પણ પ્રાપ્ય વિકારને નિવર્તેવું જે વ્યાપ્ય લક્ષણ વાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય, તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ નથી. પરદ્રવ્યને જાણતા એવા જ્ઞાનીને પણ પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ નથી, અને પોતાના પરિણામને જાણતા એવા જ્ઞાનીને પણ પુદ્ગળ પરિણામ સાથે કઈ કરતા કર્મ ભાવ નથી, કેમ કે એના આદિ મધ્યંતમાં એ જ વ્યાપે છે અને પોતે વ્યાપતો નથી. પહેલું વ્યાપ્ય વ્યાપ્ય લક્ષણ લીધું છે. ભેદ જ્ઞાન કરાવવામાં મુખ્ય વાત વ્યાપ્ય વ્યાપકપણાની છે. વ્યાપ્ય વ્યાપકપણાની વિશેષતા એ છે, પ્રયોગની વિશેષતા એ છે કે એમાં દ્રવ્યનું ગ્રહણ થાય છે. શું? આમ તો એક પર્યાય બીજી પર્યાયમાં વ્યાપ્તિ નથી એમ લીધું. પૂદગળનું કાર્ય જીવના કાર્યમાં નહીં, જીવનું કાર્ય પૂદગળના કાર્યમાં નહીં, પણ જીવમાં જીવ વ્યાપ્યો છે અને જળ વ્યાપતું નથી, અને જળ પર્યાયમાં જળના પરિણામમાં પૂદગળ વ્યાપેલું છે અને જીવ વ્યાપતો નથી, એ દ્રવ્યનું ગ્રહણ કરાવે છે. એટલે પણ આ ભેદ જ્ઞાનના પ્રયોગમાં પર્યાય પ્રધાનતાથી પ્રયોગ થતો હોવા છતાં, કેમ કે પ્રયોગ તો પર્યાયમાં થાય, દ્રવ્યનું ગ્રહણ થાય છે વ્યાપ્ય વ્યાપકપણાને લીધે, કેમ કે વ્યાપક દ્રવ્ય છે, વ્યાપ્ય પર્યાય છે, વ્યાપક તો દ્રવ્ય છે એટલે અહીંયા દ્રવ્યનું ગ્રહણ થાય છે. નિત્રામાં એક તર્ક આપણે ત્યાં ઉત્પન્ન થાય છે કે આ જે ભેદ જ્ઞાન છે એ તો બધી પર્યાયની વાત છે, ભેદ જ્ઞાન તો પર્યાયમાં કરવાનું છે, જ્ઞાન અને રાગ વચ્ચેનું, જ્ઞાન અને આત્મા અને શરીર વચ્ચેનું, શું આ તો બધી પર્યાયોનો ખેલ છે, પણ અમારે તો દ્રવ્યનું ગ્રહણ કરવાનું છે. તો કે છે આમાં આ ભેદ જ્ઞાનના પ્રયોગમાં વ્યાપક ભાવમાં સ્વદ્રવ નું ગ્રહણ થાય છે અને પરદ્રવ નું ગ્રહણ ભ્રાંતિ થી થયું તો એ ભ્રાંતિ છૂટી જાય છે. પરદ્રવ નું ગ્રહણ થયું નતું પણ પરદ્રવ નું ગ્રહણ થવાની જે ભ્રાંતિ થઈ તે ભ્રાંતિ છૂટી જાય છે એમ છે. એટલે અહીંયા વ્યાપકપણાના પ્રયોગાત્મક પણે લેતા વ્યાપકપણાને સ્વદ્રવ નું ગ્રહણ થાય છે. ભ્રાંતિમાં માત્ર પરની પર્યાય ને નતો ગ્રહણ કરી પર વસ્તુને પણ ગ્રહણ કરી લીધી હતી પર્યાય દ્વારા. ત્યાં સુધી પહોંચ્યો તો એ ભ્રાંતિ નિવૃત્ત થઈ ગઈ અને વ્યાપક ભાવે પોતાનો અનુભવ કરતા પોતાના સ્વદ્રવ નું ગ્રહણ થઈ અને સ્વભાવભૂત નિર્મળ શુદ્ધ અને શાંતિ ની પર્યાય નો અનુભવ થાય છે. ચૈતન્ય રત્ન ચિંતામણિ પ્રાપ્ત થાય છે એમ છે. શું બહુ સરસ લીધું છે. અચિંત્ય અચિંત્ય શબ્દ લઈને 833 છે ને એમાં લીધું છે. સ્વરૂપ ની ભાવનાના કેવા ભાવ આવ્યા છે. 833 માં આત્મભાવના ભાવી છે એમણે. શું જે અચિંતર દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે. શું કે છે અચિંત્ય? એવું જે શુદ્ધ ચૈતન્ય દ્રવ એને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કાંતિ એટલે તેજ શુદ્ધ ચૈતન્ય નું તેજ પરમ પ્રગટ થઈને શું કરે છે કે અચિંત્ય પરિણામ ને ઉત્પન્ન કરે છે. એ સ્થિતિ પણ અચિંત્ય છે એમ કે છે. વસ્તુ તો અચિંત્ય છે પણ એ વસ્તુ પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે પણ ચિંતન ની બહાર જેનું સ્વરૂપ છે એવું અચિંત્ય પરિણામ પ્રગટ કરે છે. તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એ અચિંત્ય દ્રવ્ય બીજું કોઈ નથી પણ સહજ સ્વાભાવિક પોતાનું જ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશો. જો કેવા ભાવ કર્યા છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશો તેનો અપાર ઉપકાર છે. આવો નિશ્ચય પ્રકાશો એનો ઉપકાર છે. હારે હારે ગાતા જાય છે સ્વરૂપ નો મહિમા કરતા જાય છે અને જેને મહિમા કરીને એ વાત બતાવી એનો ઉપકાર પણ ગાતા જાય છે. એક હારે સ્વરૂપ નો મહિમા કરે છે ને સત્પુરુષ નો મહિમા કરે છે. શું પછી પત્ર માં જ નીચે લઈએ છે. શું પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત. પરમ સુખ સ્વરૂપ એટલે પરમ અચિંત્ય સુખ સ્વરૂપ એમ લેવું. કેમ કે આ સુખ ચિંતવનમાં આવતું નથી. અચિંત્ય સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત એટલે પરમ ઉત્કૃષ્ટ અમૃત જેવી જેમાં શાંતિ ભરી છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ પ્રત્યક્ષ લઈ લેવું પછી. શુદ્ધ પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ એવી સમાધિને સર્વકાળને માટે ફાયમા તે ભગવંતને નમસ્કાર. જો આ ભગવાનને નમસ્કાર કર્યા તે ભગવત પદમાં તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને પણ નમસ્કાર. કેમ કે એમનું લક્ષ ત્યાં પડ્યું છે માટે અમે તો એને નમસ્કાર કરીએ છીએ. આ સત્પુરુષને નમસ્કાર કરે છે. અજ્ઞાની ને એમ થાય છે કે સત્પુરુષને નમસ્કાર ન કરવા. આ સત્પુરુષને નમસ્કાર કરે છે. જીનવાણી લ્યો ને વ્યક્તિગત વાત શું કરવા લ્યો છો. એમ કે એમ પૂજ્ય બેનશ્રી આમ કહ્યું ને ગુરુદેવે આમ કહ્યું ને સોગાનીજી આમ કર્યું ને શ્રીમદજી આમ કહ્યું એવું શું કરવા લ્યો. જીનવાણી ની વાત કરો ને. પણ જીનવાણી માં જીન પણ એક વ્યક્તિ છે એનું શું કરશો. તમને તો નામથી જ પ્રેજ્યુડાઇઝ થાય છે ભાઈ. એક જ્ઞાની માં અનંત જ્ઞાનીઓ છે. કોઈ જ્ઞાની ના પ્રતિનિધિત્વ દ્વારા એનું જે દર્શાવવું છે તો અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય દર્શાવવો છે. અનંત જ્ઞાનીઓના પરિણામને દર્શાવવું છે. શું ત્યાં એકને જ માત્ર કહેવાની મર્યાદા નથી જીનવાની છે, એ પણ વ્યક્તિની જ વાણી છે. વાણી તો વ્યક્તિ વગર કેવી રીતે નિમિત્ત નિમિત્ત સંબંધે હોય, એ પણ વ્યક્તિની વાણી છે. એ પણ વ્યક્તિ એમાં શું છે, વ્યક્તિ પૂજાને આપણે ગુજરાતીમાં પણ અવગુણ કહેવામાં આવે છે. પણ વ્યક્તિ પૂજાને અવગુણ ક્યારે કહેવામાં આવે, કે એનામાં ગુણ ન હોય ને પૂજવામાં આવે તો વ્યક્તિ પૂજા ગણાય. પણ ગુણવાન વ્યક્તિ હોય એની પૂજા કરવામાં આવે તો તે વ્યક્તિ પૂજા ન કહેવાય, પણ ગુણ પૂજા કહેવાય. એને વ્યક્તિ પૂજા કહેવાતી નથી, એને ગુણ પૂજા કહેવાય છે. વ્યક્તિના માધ્યમથી ગુણની પૂજા કહેવાય છે. આ ચોખવટ કરી હતી એ લોકોની મીટિંગમાં જઈને ચોખવટ કરી હતી, કે તમે જેને વ્યક્તિ પૂજા કહો છો એ ખરેખર ગુણ પૂજા છે. અહીંયા વ્યક્તિ પૂજા ત્યારે કહેવાય કે એ વ્યક્તિએ ગુણ પ્રગટ ન કર્યા હોય ને પૂજા કરવામાં આવે તો વ્યક્તિ પૂજા કહેવાય. આમ વાત છે, વ્યક્તિ પૂજા ને ગુણ પૂજા વચ્ચે આટલો ફેર છે. બાકી તો ગુણ વ્યક્તિ વગર હોય નહીં, વ્યક્તિ વિના કોઈ ગુણ ક્યાંય રહેતા નથી. અથવા વ્યક્તિ નો અર્થ જ એમ છે કે જેને ગુણ વ્યક્ત કર્યા તેનું નામ અહીંયા વ્યક્તિ, એમ અહીંયા વાત છે. ચોખવટ કરી હતી પછી શું, પણ એ બધી ચડી ગઈ વાત બીજી રીતે જરા. હા, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી હું સર્વ પ્રકારે હું ભિન્ન છું, એમ કેવળ અસંગ શબ્દ લેવું છે ને, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એ પ્રત્યક્ષ લઈ લઉં, હું કેવળ શુદ્ધ પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ છું. પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ છું, એમાં ઉત્કૃષ્ટ અચિંત્ય અવ્યાબાધ સુખ સ્વરૂપ છું, કેમ કે એને કોઈ બાધા પહોંચાડી શકતો નથી. અને માત્ર એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું, એટલે અનુભૂતિ ત્રણેય કાળે અનુભૂતિનો પિંડ છો, અનુભૂતિ સ્વરૂપ છો. ત્યાં પછી વિક્ષેપ છો, બીજો વિકલ્પ છો, એનો ભય છો, ખેદ છો કે બીજી કોઈ અવસ્થા છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ લ્યો, ઠીક. હું માત્ર નિર્વિકલ્પ એટલે અંતર્મુખ સ્વરૂપ, શુદ્ધ શુદ્ધ એટલે પવિત્ર, પવિત્ર પરમ પવિત્ર ઉત્કૃષ્ટ પવિત્ર પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, નિજ સ્વરૂપમય અભેદ ઉપયોગ કરું છું ને તન્મય થાવ છું. એમ શાંતિ 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 કરીને મૌન થઈ ગયા, ઠીક. સ્વરૂપ ભાવના ભાવે છે, 833માં બહુ સારી ભાવના ભાવે છે. હું જે જયશંકરાચાર્ય દેવે ભાવના ભાવી છે, પરમાત્મા પ્રકાશમાં જે ભાવના ભાવી છે, એ હવે પ્રવચન એ લેવું છે. આમાં આત્મજાગૃતિમાં આત્મભાવનાનું એ પ્રવચન ગુરુદેવનું બહુ સારું છે. જયશંકરાચાર્યની ટીકા ઉપરથી લીધું છે, આત્મભાવનાનું પ્રવચન બે પ્રવચન થયા છે.
દેવ ભગવાન.